નમસ્કાર. આજથી આપણે દેવી ભાગવતના સ્કંધ એકના પ્રથમ અધ્યાયની શરૂઆત કરવી છે. અત્યાર સુધી આપણે વાત સાંભળી છે દેવી ભાગવતના મહાત્મ્યની, કે કેમ વાંચવું જોઈએ. પ્રથમ અધ્યાયમાં આપણે વાત કરી કે દેવી ભાગવતને મહાપુરાણ કેમ ગણે છે. દ્વિતીય અધ્યાયમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણ અને સેવંતકમણીની વાત કરી. આપણે જાણ્યું કે આપણે દેવી ભાગવત કેમ વાંચવું છે અને ભગવાનના ચરિત્રો વિશે કેમ જાણવું છે, દેવીના ચરિત્રો વિશે કેમ જાણવું છે. મહાત્મ્યના ત્રીજા અધ્યાયમાં આપણે એક બહુ સુંદર વાત કરી. ઈલા જે સ્ત્રી સ્વરૂપ છે અને સુધમ્ય જે એનું પુરુષ સ્વરૂપ છે એની. અને ચોથા અધ્યાયમાં આપણે રેવતીની વાત કરી. આજથી આપણે જે દેવી ભાગવતના પહેલા અધ્યાય, સ્કંધ એકના પહેલા અધ્યાયની વાત કરવી છે. શરૂઆતના જે ત્રણ ચાર અધ્યાય હોય એમાં વ્યાસજી હંમેશા એક સેટઅપ કરે છે. એ હંમેશા આપણને એક પુરાણ નહીં પણ બીજા બધા જેટલા પણ પુરાણ છે એના વાંચવાની શીખ આપે છે. પણ દરેક ભાગવત પુરાણ કે દેવી પુરાણ કહો કે બ્રહ્મ પુરાણ કહો, જે પણ પુરાણ હોય અથવા કોઈ પણ ગ્રંથ હોય અથવા આપણી કોઈ પણ વિધિ હોય, એની શરૂઆત મંગળાચરણથી જ થાય. એવી રીતે આજે આપણે શરૂઆત મંગળાચરણથી કરીશું. પણ મંગળાચરણ કેમ? મંગળ આચરણ છે. મંગળ આચરણ કેમ જરૂરી છે? કારણ કે આપણી અંદર એ શુદ્ધ બુદ્ધિ હોવી આ વાંચવા માટેની, એ બહુ જરૂરી છે. પણ મંગળ આચરણ એ એટલા માટે પણ જરૂરી છે કે જેથી આપણે એ યાદ રાખીએ કે આપણે જે શરૂ કર્યું છે એ પૂરું પણ કરીશું. બહુ જ અગત્યની વાત આ છે. મંગળાચરણ આપણે એટલા માટે કહીએ છીએ કે નિર્વિઘ્ને આપણે જે કર્મ આદર્યું હોય એ પૂરું થાય. અને જો આપણું આચરણ એ મંગળ હોય તો એ જરૂરથી થશે. એટલા માટે મંગળાચરણથી શરૂઆત કરવી છે. હિન્દુ ધર્મોમાં, હિન્દુ ગ્રંથોમાં, દરેક હિન્દુ ફિલોસોફીમાં, જૈનોમાં, બુદ્ધિઝમમાં, સિખિઝમમાં, જ્યાં પણ તમે જુઓ મંગળાચરણથી શરૂઆત થશે. તો દેવી ભાગવતનું મંગળાચરણ આવા પ્રકારે છે. સર્વની ચૈતન્ય રૂપ, અર્થાર્થ આત્મારૂપ, અનાદિભૂત, બ્રહ્મ વિષયક, શુદ્ધ સત્વ, અંતર્મુખ, પ્રતિબિંબ વિશિષ્ટ વૃત્તિરૂપ વિદ્યાનું, એટલે કે આત્મરૂપે કરીને એ પ્રસિદ્ધ વિદ્યાનું અમે ધ્યાન કરીએ છીએ. બહુ જ ઉમદા વાત કરી છે. એટલા બધા ગૂઢ શબ્દોનો એક સાથે પ્રયોગ થયો છે. આ એક શ્લોકમાં જ એટલી બધી વાત છે કે મારા ચૈતન્ય રૂપ એટલે કે મારો જે આત્મા છે એની સાથે વાત કરવી છે, બ્રહ્મ વિષયક વાત કરવી છે. અને જો બ્રહ્મ વિષયક વાત કરવી હોય આત્મા સાથે, પોતાના આત્મા રામ સાથે વાત કરવી હોય, તો તમારી અંદર પહેલા શુદ્ધતા જોઈએ અને સત્વ જોઈએ. કારણ કે અંદરની તરફ જોવાનું છે અને અંદરની તરફ જોવું એ બહુ અઘરું છે. કારણ કે આપણને આપણી જાતનું પ્રતિબિંબ જોવા મળે છે જે આપણે મોટે ભાગે જોવું જ નથી. કારણ કે એમાં આપણને બે પેલી ડિવાઇન સાઈડ, એન્જેલિક સાઈડ અને ડેવિલિશ સાઈડ, બે સારું ને ખરાબ બે દેખાશે. આપણું પોતાનું પ્રતિબિંબ છે. એટલે વ્યાસજી કહે છે કે એ જે વિદ્યા છે એનું આત્મરૂપે ધ્યાન કરવાનું છે, ધ્યાન કરવાનું છે. એટલે જ્યારે પણ તમે મારી સાથે આ દેવી ભાગવતનું શ્રવણ કરતા હો ત્યારે એક વિનંતી કે થોડા વખત માટે બીજી બધી વસ્તુઓ બાજુમાં મૂકી દો, આઘું કરી દો, આત્મારૂપ બ્રહ્મ વિષયક થઈ જાઓ, શુદ્ધતાને પામીએ, સત્વને પામીએ, અંતર્મુખધારી થઈ જઈએ, આપણા પોતાના વર્તન, વાણી અને વિચારો વિશે વિચારીએ. આ બહુ જરૂરી છે. એટલા માટે આ મંગળાચરણ છે. વ્યાસજી કહે છે આગળ, અને આ પ્રકારે જેનું ધ્યાન કરવામાં આવ્યું છે એવી માયા વિશિષ્ટ બ્રહ્મરૂપિણી ભગવતી અમારી બુદ્ધિને ધ્યાન કરવામાં પ્રેરણા કરો. કારણ કે આ બધી વાત કહેવી બહુ સરળ છે કે ભાઈ આત્મરૂપ થઈ જાઓ, પોતે પોતાની જાતમાં ગુમ થઈ જાઓ, પણ એ કરવું બહુ અઘરું છે. તે કરવા માટેનો સચોટ ઉપાય શું છે? તો બ્રહ્મરૂપિણી ભગવતીનું ધ્યાન કરો. કોઈ પણ એક વિષ્ણુ ભગવાન, તમે જે પણ કોઈ ભગવાનને માનતા હો, તમે કોઈ ભગવાનને ના માનતા હો તો ખાલી કોઈ પણ એક પ્રક્રિયા, કોઈ એક પ્રકારની વ્યક્તિ કે કોઈ એક જગ્યાએ પોતાના મનને ચોંટાડી દો. અને જ્યારે એ ચોંટી જશે ત્યારે એની જાતે એ શુદ્ધતા, એ જ સ્વતા, એ જ પોતાની અંદરનું પોતાનું પ્રતિબિંબ જોવાની શક્તિ પ્રાપ્ત થશે. અને એક વખત એ બુદ્ધિ પ્રાપ્ત થઈ તો જ આ શ્રવણ એકદમ સાચું બની જશે. એટલે વ્યાસજી કહે છે કે બ્રહ્મરૂપિણી ભગવતી અમારી બુદ્ધિને ધ્યાન કરવામાં પ્રેરણા કરો, કે જેથી કરીને અમારા ચિત્તની વૃત્તિ નિરંતર તે ભગવતીના ચરિત્રોમાં ચોંટી જાય. જો આપણે એમની તરફ આપણું ધ્યાન કરી દઈશું તો એ આપણને મદદ કરશે. એ સત્ય છે કે તમારે તમારી જાતને એનામાં ચોંટાડી દેવાની છે. અને જો એવું થશે તો એની જાતે જ એ શુદ્ધતા, એ સત્વતા, એ બધું જ આવતું જશે. કારણ કે હવે તમે તમારું પોતાનું પ્રતિબિંબ જોઈ રહ્યા છો, તમે તમારા પોતાના એલિવેશનને ઉપર ઉઠવાની વાત કરી રહ્યા છો, પોતાની જાતને સુધારવાની, એ સંપૂર્ણના તરફ જવાની વાત થઈ રહી છે. મંગળાચરણ બહુ જરૂરી છે. કારણ કે આપણે કેવી રીતે સારા શ્રોતા બનવું ને એ આપણને શીખવાડે છે. કેવી રીતે આપણે કોઈ પણ કર્મ કરવું એ શીખવાડે છે. સો સૌનકજી કહે છે કે હે મહાભાગ સુતજી, આપણે યાદ રાખવાનું છે કે સુતજી આવ્યા છે નૈમિષારણ્યમાં અને સૌનકજી અને બધા મુનિઓ બેઠા છે, અને ત્યારે વેદોની બધી વાતો ચાલી રહી છે અને સુતજી તો ઇતિહાસકાર છે. એટલે સૌનકજી અને બધા ઋષિઓ કહે છે કે અમને પણ એ ઇતિહાસ, અમને પણ એ પુરાણની કથા સાંભળવી છે. કારણ કે વેદો તો અમે સમજી શકીએ છીએ, આ બધા મુનિઓ છે, ઋષિઓ છે, પણ અમને એ પણ જાણવું છે કે જે વ્યાસજીએ સામાન્ય માણસ માટે કીધું છે. કારણ કે સરળ છે, સટીક છે, તરત સમજી જવાય એવું છે. એટલે વેદોમાં શું છે કે હું એક વેદનું શબ્દ વાંચું પણ પછી બહુ વિચાર કરવો પડે, દરેકના પોતાના ઇન્ટરપ્રિટેશન્સ હોય, એની જગ્યાએ અહીંયા તો પરિસ્થિતિ એવી છે કે તમને તરત જ ખબર પડી જાય. એટલે સુતજી આવ્યા છે અને એટલે સુતજીને વ્યાસપીઠ પર બેઠા બેસાડ્યા છે. અને શૌનકજી કહે છે કે હે મહાભાગ સુતજી, તમને ધન્ય છે કે જેણે સઘળી પુરાણ સંહિતાઓનું ભલા પ્રકારે કરીને અધ્યયન કર્યું છે. હે પાપ રહિત, જે દિવ્ય અષ્ટાદશ પુરાણો ભગવાન વેદ વ્યાસજીએ રચ્યા છે તે સઘળા તમે સમ્યક પ્રકારે ભણેલા છો. એ પુરાણો સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વંતર, વંશાનુચરિતના સહિત 5 લક્ષણવાળા છે. એવાં એ પુરાણો, એમાં મંત્રાદિક રહસ્ય સહિત એ આપણે સત્યવતીના પુત્ર શ્રી વ્યાસજી પાસેથી જાણેલા છે. અમારા પુણ્યયોગને લઈને જ દિવ્ય વિશ્વસનામવાળા કળિયુગથી દોષિત રહિત એવા આ પુણ્યક્ષેત્રમાં આપ શ્રી પધાર્યા છો. કળિયુગનો ઋષિઓને ભય લાગ્યો છે. એ જોઈ રહ્યા છે કે કળિયુગમાં લોકોના વર્તન બદલાયા છે. અને ઋષિઓની આપણે વાત ઘણી વખત કરી ચૂક્યા છે કે એ લોકોમાં કૂટી કૂટીને એમ્પથી ભરેલી છે, બીજાની સહિષ્ણુતા ભરેલી છે. અને એ જોઈ રહ્યા છે કે આવું થઈ રહ્યું છે તો આને કેવી રીતે રોકવું, આને કેવી રીતે ઓછું કરવું, કેવી રીતે કળિયુગના માણસને ત્રેતાયુગ, સતયુગની તો વાત જ દૂર રહી, પણ આગલા યુગમાં જેવી પોઝિટિવિટી હતી એનું પણ કંઈક પ્રમાણ થાય. સુતજી કહે છે કે અતીવ પુણ્યને આપવાવાળી એવી પુરાણ સંહિતાનું શ્રવણ કરવાવાળી, કરવાની ઈચ્છાવાળો આ મુનિઓનો સમાજ છે. એટલા માટે હે સુતજી, અમને સાવધાન ચિત્તથી એ પુરાણ સંહિતાનું શ્રવણ કરાવો. હે સર્વજ્ઞ, આધ્યાત્મ અધિભૂત ને અધિદૈવ એવા તામત્રયથી રહિત થઈ આપ દીર્ઘાયુ હો. અને હે મહાભાગ, આપ શ્રી આ સમયમાં વેદતુલ્ય પુરાણનું અમને કથન કરો. એટલે વાત થઈ છે કે સુતજી, અમને એટલા માટે સાંભળવું છે કે કળિયુગ આવી ગયો છે અને અમને હવે કેમે કરીને પેલું અધ્યાત્મમાં આપણું મન ચોંટી જાય એવું કંઈક કરવું છે. હે સુત પુરાણી, ક્ષોત્રેન્દ્રિયવાળા એવા મનુષ્યો, સ્વાદમાં મુગ્ધ બનેલા એવા વિધિથી વંચિત થયેલા પુરાણોનું શ્રવણ કરતા નથી. જેમ ષટરસથી જીવવા અને ઇન્દ્રિયોને આનંદ ઉપજે છે, એ પ્રકારે વાણી દ્વારા આનંદને ઉપજાવનારા મહાત્મા પુરુષોના વાક્યો છે એમ સુજ્ઞ પુરુષો કહે છે. અને શ્રવણ વિનાનો હોવા છતાં પણ શબ્દથી સર્પમોહ પામી જાય છે તો પછી જેઓ કાન હોવા છતાં પણ કથાનું શ્રવણ કરતા નથી તેઓને બહેરા કેમ ન કહેવા. શૌનકજીએ બહુ સુંદર પહેલાં તો યાચના કરી છે અને પછી પોતાનો પ્રશ્ન કર્યો છે કે આપણને સ્વાદમાં મુગ્ધ બની ગયા છીએ, આપણે શ્રવણ છોડી દીધું છે. શ્રવણ ઘણું કરીએ છીએ પણ જે સાચું છે એનું નથી કરતા, કારણ કે પેલું ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન આવી ગયું છે, તરત મજા જોઈએ છે, ઇન્દ્રિયોને તરત આનંદ જોઈએ છે. એટલે તમે જો આજકાલનું મ્યુઝિક સાંભળો કે આજકાલની મૂવીઝ જુઓ તો તમે જોશો કે એટલું બધું ભર્યું હોય છે કે જેથી તમને અભિભૂત થઈ જાઓ તમે કે આટલું બધું. કોઈ એક મૂવી જુઓ તો એમાં આખી આમ ગાડી ઉડી ગઈ હોય ને, બીજામાં કોઈ પ્લેન ઉડી ગયું હોય ને, પેલું પ્લેન ઉડી ગયું તો પેલું હવે પ્લેનને બીજા પ્લેન જોડે ભટકાવશે, એમ કરીને એકથી વધારે ને વધારે ને વધારે ચઢિયાતું બનાવવાનું. કારણ કે આપણને હવે માત્ર માત્ર એક નદી કિનારે કે તળાવ કિનારે બેસીને આનંદ નથી ઉપજતો. આપણને એક મિનિટમાં પેલું ઇન્સ્ટાગ્રામનું સેલ્ફી લઈ અને બસ બેસી જવું છે. પતી ગયું, વાવ થઈ ગયું, અને પછી નીકળી ગયા કે શું કર્યું? તો કે ભાઈ ફોટો પાડ્યો. પણ તમે એને માણ્યું ખરું? એટલે માણવાની જગ્યાએ હવે આપણે બસ બધું જાણી લો, બધું જોઈ લો એવી પરિસ્થિતિમાં આવી ગયા છે. એક વટવૃક્ષની પાસે ગયા છીએ અને વટવૃક્ષ જોયું, બે ફોટા પાડ્યા અને કીધું કેટલું મોટું છે, વાહ જબરજસ્ત, વાવ. બે ફોટા પાડી સોશિયલ મીડિયા પર મૂક્યા. પણ થોડીક વાર એ વટવૃક્ષની કોઈ એક ડાળીને પકડીને એવું વિચાર્યું કે આને થતા કેટલા વર્ષો થયા, એની જોડે સહવાસની કોઈ પણ પ્રકારની આનંદની અનુભૂતિ ઉદ્ભવી. વચમાં એક વખત જવાનું થયું કેલિફોર્નિયા, અને ત્યાં બહુ જ બધા, એક બહુ સુંદર નેશનલ પાર્ક છે, એનું નામ છે સિકોયા નેશનલ પાર્ક. અને સિકોયા નેશનલ પાર્કમાં જગતના સૌથી ઊંચા અને ઘણા વખત સૌથી જૂના વૃક્ષો છે, એને રેડવુડ ટ્રીઝ કહેવાય છે. 100-200 વર્ષનું જૂનું વૃક્ષ હોય તો એકદમ બહુ નાનકડું કહેવાય એવા પ્રકારનું, 2000 વર્ષ જૂના વૃક્ષો, એવા વૃક્ષો કે જેમણે જીઝસનો જન્મ જોઈ લીધો છે, એવા વૃક્ષો, મોહમ્મદને જોઈ લીધા છે એવા વૃક્ષો. અને એ વૃક્ષોની પાસેથી તમે પસાર થાઓ અને ત્યાં ઊભા રહીને એક વખત એ વૃક્ષને ફીલ કરવાની વાત છે. એટલે વાત અહીંયા એવી છે કે તમે કેવા ઓતપ્રોત થઈ જાઓ છો. અને એટલે સૌનકજી અહીંયા કહ્યું છે કે શ્રવણ વિનાનો હોવા છતાં પણ પેલો સાપ જે છે, સર્પ, એ શબ્દથી મોહ પામી જાય છે. પણ આપણે કાન હોવા છતાં પણ શ્રવણ કરતા નથી. એટલે બહેરાપણું શું છે? એ બહેરાપણું એ છે કે આપણે શ્રવણ કરીએ છીએ પણ શ્રવણ થતું નથી, કારણ કે એની પાછળનો મર્મ સમજાતો નથી, એની પાછળના રહસ્ય વિશે આપણે વિચારવું જ નથી. આપણે ઊભા રહી અને થોડીક વાર વિચાર કરવો નથી. એટલે એક દ્રષ્ટિએ આપણે જો સાંભળતા હોઈએ કથા તો પણ બહેરા છીએ, કારણ કે આપણું જે મેન્ટાલિટી છે, આપણા ઇમોશન્સ બધા ચારે બાજુ વિચરી રહ્યા છે. અત્યારે તમે આ કથા સાંભળી રહ્યા હશો કદાચ કોઈક મોબાઈલ ફોન ઉપર અથવા તમારા કોઈ બીજા ડિવાઇસ ઉપર, અને તમને એવું યાદ આવે છે, અરે યાર પેલું આપણે કિચનમાં મૂક્યું હતું, અથવા આપણે પેલાને ફોન કરવાનો હતો, અરે આનું પેલું કરવાનું હતું, સાથે સાથે વોટ્સએપના મેસેજ જોવાઈ રહ્યા છે. તો તમે સાંભળ્યું શું? એટલે સૌનકજીએ બહુ ઉમદા વાત કરી છે કે જ્યારે તમે આ સાંભળી રહ્યા છો ત્યારે ઓતપ્રોત થઈ જાઓ, તો જ કામ થશે, તો જ મર્મની વાત સમજાશે. અને એટલે સૌનકજી કહે છે કે આટલા વાસ્તે હે સૌમ્ય, સગળા બ્રાહ્મણો સાવધાન થઈ કરીને શ્રવણ કરવાની ઈચ્છાથી કલીના ભયથી નૈમિષારણ્ય ક્ષેત્રમાં નિવાસ કરી રહ્યા છે. બધા બ્રાહ્મણો, આ ઋષિઓ મુનિઓ બધા ભેગા થયા છે. સુતજીને કહે છે કે શ્રવણ કરવું છે, કેવી રીતે? સાવધાન થઈને શ્રવણ કરવું છે. તો હું પણ તમને એ જ વિનંતી કરીશ કે સાવધાન થઈને શ્રવણ કરો. જે કોઈ ઉપાય વડે કરીને કાલનું અતિવાહન કરવું છે, તેમાં મૂર્ખ મનુષ્યોનો કાલ વ્યસનોમાં વતીત થાય છે. આપણને બધા વ્યસનો લાગેલા છે. આપણે એમ કહીએ છીએ, ના ના મને કોઈ વ્યસન નથી, પણ આપણે જોઈએ છે માત્ર દારૂને વ્યસન, માત્ર સ્મોકિંગને વ્યસન, પણ ટિકટોકનું વ્યસન નથી, ઇન્સ્ટાગ્રામનું વ્યસન નથી, વોટ્સએપનું વ્યસન નથી, વ્યસનો આપણને અનેક પ્રકારના છે. ઘણાને રસના વ્યસન હોય છે, ફૂડ કોકના માટે વ્યસનનું બની જાય છે, ઘણાને નથી હોતા. દરેક વ્યક્તિની અંદર જુદા જુદા વ્યસનો છે. આપણે એ યાદ રાખવાનું છે કે આપણું વ્યસન શું છે અને એ વ્યસનની મુક્તિ પામવાની છે. અને કેવી રીતે થાય? જો આપણે સાવધાન થઈ જઈએ. શૌનકજી કહે છે, સુજ્ઞ પુરુષોનો સમય શાસ્ત્ર ચિંતનમાં વ્યતીત થાય છે, જ્યારે મૂર્ખ મનુષ્યનો સમય વ્યસનોમાં વ્યતીત થાય છે. પુરાણો ત્રણ પ્રકારના કહ્યા છે અને શાસ્ત્રો તો વિવિધ છે, જેમાં ન્યાય આદિ અનેક જલ્પવાદ હોય છે અને પુરાણો પણ અનેક સાત્વાદિક આદિ ભેદથી ત્રણ પ્રકારના કહ્યા છે. અને તેમાં પણ શાસ્ત્રો અનેક પ્રકારના છે, જેઓ વિતળાવાદ, ગર્વ અને અમર્ષ કરવાવાળા છે. અનેક અર્થવાદ હેતુ વાદાદિકના વચનો હોય છે. આ શાસ્ત્રોમાં વેદાંત શાસ્ત્ર છે તે સાત્વિક છે, મીમાંસાઓ છે તે રાજસી છે, અને લૌકિક કારણોવાળા બકવાદોથી ગ્રથિત થયેલા ન્યાયશાસ્ત્રો તે તામસી છે. આ પ્રકારે પુરાણોના પણ પ્રસિદ્ધ કથાકારોએ ત્રણ પ્રકાર કહ્યા છે. હે સૌમ્ય, આપે તે પુરાણોના પાંચ લક્ષણ કહ્યા છે. આ લક્ષણો આપણે ભાગવત પુરાણની જ્યારે ચર્ચા કરી ત્યારે વાત કરી ચૂક્યા છીએ. એ પાંચ લક્ષણવાળા પુરાણોમાં આપે શ્રી ભાગવત પુરાણને વેદતુલ્ય સંપૂર્ણ લક્ષણોવાળું કહેલું છે. અહીંયા એક બહુ મહત્વની વાત છે કે દેવી ભાગવતમાં ભાગવત પુરાણની વાત કેમ કરી રહ્યા છે? કારણ કે વેદતુલ્ય છે. એટલે સ્કંદના, દેવી ભાગવતના સ્કંદ એકના પહેલો, બીજો ને ત્રીજો અધ્યાય સુધી તો આપણે એ ભાગવત પુરાણ અને દેવી ભાગવતની વચ્ચેની જે કડી છે ને એના વિશેની વાત થશે, અને પછી આપણે દેવીના ચરિત્રો તરફ આગળ વધીશું. પણ આ જે સેટઅપ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ મર્મવાળો છે. સુતિજી કહે છે, શૌનકજી કહે છે કે આપે વળી ઉદ્દેશ માત્રથી કહ્યું છે કે જે શ્રીમદ ભાગવત પુરાણ મુમુક્ષુ જનોને મોક્ષ આપવાવાળું છે, અર્મે ધર્માત્માઓએ ધર્મ તથા કામને દેવાવાળું છે. હે સુતજી, આટલા માટે એ ઉત્તમ ભાગવત પુરાણની વિસ્તારથી અને આદરથી અમને કથા કરો, કારણ કે સઘળા બ્રાહ્મણ અહીં એ દિવ્ય ભાગવતની કથા સાંભળવાની ઈચ્છાવાળા બિરાજમાન છે. હે ધર્મજ્ઞ, આપ તો પુરાણ સંહિતાઓને ભલા પ્રકારે કરીને જાણો છો અને આપની ગુરુભક્તિ વડે અને એ કરીને સત્વગુણના આશ્રમ એવા વ્યાસ ભગવાને સમ્યક પ્રકારે આપને એ ઉત્તમ ભાગવતનું શ્રવણ કરાવ્યું છે. એ સર્વજ્ઞ, આપના મુખમાંથી અન્ય સઘળા પુરાણોને અમે સાંભળ્યા, પણ જેમ સુધા પાનથી દેવતાઓની તૃપ્તિ થતી નથી, તેમ હે ભગવાન, આપના વચનામૃતનું પાન કરીને અમે તૃપ્તિ પામતા જ નથી. અર્થાર્થ સદાકાળ આપના વચનામૃતની અમને મહાદિચ્છા રહ્યા કરે છે. વાત એવી છે કે એક વખત તમને જો આ જ્ઞાનનું વ્યસન લાગી ગયું તો બીજા બધા વ્યસનોમાંથી ધીમે ધીમે મુક્તિ મળતી જશે. પણ એ લાગવું જરૂરી છે, અને એવું આ મુનિઓને થયું છે. એમણે બીજા પુરાણો સાંભળ્યા છે, ભાગવત પુરાણ સાંભળી લીધું છે, બીજા બધા પુરાણો સાંભળ્યા છે, ને હજી એમને તૃપ્તિ જ થતી નથી, કારણ કે હવે પેલો સંબંધ બંધાઈ ગયો છે. થાય છે કે વધારે કહો, જાણવું છે, વધારે અંદરથી સમજવું છે. આત્મરૂપ થઈ ગયા છે, પોતાનું પ્રતિબિંબ જોઈ રહ્યા છે. દેવીમાં એમનું ધ્યાન ચોંટી ગયું છે અને એ તૃપ્તિ પામતા નથી. એટલે એમને એ વચનામૃતની મહદિચ્છા રહ્યા કરે છે. શૌનકજી કહે છે, હે સુતપુરાણી, જો મુક્તિ ન મળતી હોય તો તેવા વચનો મૃતપાનને ધિક્કાર છે, પરંતુ ભાગવતા મૃતપાનથી મનુષ્યોને તત્કાળ સંકટથી મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે. સુધાપાનની પ્રાપ્તિ થવા સારું, હે સુતજી, અમે હજારો યજ્ઞો કર્યા છે, પરંતુ તેથી અમને કોઈ પણ પ્રકારે કરીને શાંતિ થઈ નથી. કારણ કે યજ્ઞોનું ફળ સ્વર્ગમાંથી તો પાછી આવૃત્તિ થાય છે, અને આ પ્રકારે કરીને આ સંસાર ચક્રમાં નિરંતર ભ્રમણ કરવું પડે છે. હે સર્વજ્ઞ, જ્ઞાન વિના ક્યારે પણ મુક્તિ નથી, અને આ મનુષ્ય આ ત્રિગુણાત્મક કાળ ચક્રમાં નિરંતર ભટકતો જ રહે છે. આટલા વાસ્તે હે સુતજી, મુમુક્ષોને સદાકાળ પ્રિય એવું પાવન કરનારું, મુક્તિને આપનારું, અતિ અગુહ્ય, પવિત્ર અને સર્વ પ્રકારના રસોથી યુક્ત એવું ઉત્તમ દેવી ભાગવત અમને કંઈ સંભળાવો. શૌનકજીએ બહુ સુંદર વાત કરી છે કે અમે હજારો યજ્ઞ કર્યા પણ યજ્ઞથી અમને શાંતિ મળતી નથી. આવું કેમ? કારણ કે યજ્ઞ આપણે કરીએ છીએ ફળની પ્રાપ્તિ માટે. મોટા ભાગના યજ્ઞ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણે માગીએ છીએ શું? કે ભાઈ મને યશ આપો, ધન આપો, મારી વધારે મારું વર્ચસ્વ બને, હું એક વધારે વિશાળ વ્યક્તિત્વ બની શકું. પણ વિશાળતા શું અને કેટલી? આ આટલું મોટું બ્રહ્માંડ છે, એની અંદર એક નાનકડી પેલી ગેલેક્સીમાં એક નાનકડા એના એક ભાગમાં, એક નાનકડા સોલર સૂર્યમંડળમાં, એક નાનકડા પૃથ્વી પર આપણે સાવ નગણ્ય એવા, એમાં આપણું વિશાળ વ્યક્તિત્વ શું ક્યાં પહોંચશે? અને એ તો એ જે છે પરમ તત્વ, એને માટે તો આ એક એટમ જેટલું છે આ બ્રહ્માંડ, એવા તો કેટલાય બ્રહ્માંડ હશે, કોને ખબર. અને ત્યાં આપણે યજ્ઞ કરીએ છીએ શું કરવા? કે ભાઈ મારી વૃદ્ધિ થાય, મારી સમૃદ્ધિ બને. અને એટલે સુતજી શૌનકજી કહે છે કે યજ્ઞોનું ફળ તો સ્વર્ગમાંથી પાછી આવૃત્તિ થાય છે અને પાછા સંસાર ચક્રમાં આવી જાઓ છો. કારણ કે તમે માંગ્યું છે શું? વૃદ્ધિ, સમૃદ્ધિ, પણ મુક્તિ માંગી છે. અને મુક્તિ માંગવાની વાત ક્યારે થાય? જ્યારે તમે ભાગવત પુરાણ કે દેવી ભાગવતનું શ્રવણ કરો. જ્ઞાન વિના ક્યારેય મુક્તિ નથી, યજ્ઞથી મુક્તિ નથી, પણ જ્ઞાન વિના. ભાગવત પુરાણની શરૂઆતમાં આપણે કથા સાંભળી હતી નારદજીની. નારદજી પહોંચ્યા હતા ગંગા કિનારે અને ત્યાં જોયું કે એક યુવતી એકદમ યુવાન છે અને એની બાજુમાં બે પુરુષ સૂતેલા છે, ખૂબ ઓલ્ડ. એમને થયું કે આ કોણ છે? તો યુવતી કહે છે કે હું આ બે ઓલ્ડ પુરુષોની માં છું, આ ઘરડા પુરુષો અહીંયા પડ્યા છે. એટલે નારદજી કહે છે, આવું કેમ થયું? અને વાત થઈ છે તો નારદજીને જણાવે છે એ સ્ત્રી કે હું તો ભક્તિ છું, કળિયુગ આવી ગયો છે અને કળિયુગમાં મારી યૌવન જળવાઈ રહ્યું છે, કારણ કે લોકો મને પૂજે છે, ભક્તિ કરે છે જરૂર, પણ જ્ઞાન અને વૈરાગ્ય એ મારા પુત્રો છે, એ આ ઓલ્ડ પુરુષ જે છે, આ ઘરડા પુરુષો જે અહીંયા સૂતા છે, સાવ મરવા પડેલા એ ઘરડા પુરુષો, એ જ્ઞાન અને વૈરાગ્ય છે, એ મારા પુત્રો છે, પણ એ મરવા પડ્યા છે, ઘરડા થઈ ગયા છે. કેમ? કારણ કે આપણે જ્ઞાન અને વૈરાગ્ય ચૂકી ગયા છે, અને એનું કારણ શું? આપણા પેલા વ્યસનો. બધી વ્યસનો આપણને જે લાગી છે એની લત લાગી છે, અને એટલા માટે આપણે આ કાળચક્રમાં ફસાયા છીએ. એમાં આપણી પાસે પૈસા આવ્યા છે એટલે પાછા યજ્ઞો કરીએ છીએ, પણ એ યજ્ઞો શું કરે છે? વધારે ને વધારે કાળચક્રમાં ફસાવતા જાય છે. જો મુક્તિ જોઈતી હોય તો જ્ઞાન મેળવવું પડશે, અને જ્ઞાન મેળવવું હોય તો કળિયુગમાં પુરાણ થકી મળશે. એની આપણે આગળ વાત કરવી છે. આજે બસ આટલું જ. હું આપની અંદર બેઠેલા એ પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.